તારીખ 27/5/1992 શ્રી દ્રવદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 302-306 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 131 મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
દ્રષ્ટિકોણથી આ વાત લીધી છે. પોતાને પ્રયોજન છે એ તો પોતાની સમજણનું પ્રયોજન છે. એટલે એનું લક્ષ તો પોતાનું વજન તો અને સાવધાની જાગૃતિ તો પોતાની સમજણ માટે હોવી જોઈએ. કાળજી તો બીજાને સમજણનું તો કોઈને આપણે પ્રયોજન નથી. બીજાને સમજણની ભૂલ હોય તો આપણે એમાં રોકાવાનું કારણ નથી. ખ્યાલમાં આવી જાય કોઈ વાતચીતના પ્રસંગે કે કોઈ સાંભળવાના પ્રસંગે એમ બીજાને, એથી કાંઈ આપણને કાંઈ નુકસાન છે નહીં. પણ પોતાના પ્રયોજનને ગૌણ કરીને બીજા શું સમજે છે ને બીજા શું નથી સમજતા એના ઉપર રોકાવું જોઈએ નહીં. સામાન્ય રીતે જેને બુદ્ધિનો ક્ષોભ શું વધારે હોય છે અને એ જ્ઞાનના નો જે ક્ષોભસમ કહો વ્યક્ત શક્તિ છે ને, ક્ષોભસમ છે એ વ્યક્ત શક્તિ છે. જે શક્તિનું પ્રમાણ વધારે બહાર વિકાસ પામ્યું છે એને અંતર્મુખ વળવા માટે એનો ઉપયોગ કરવો જોઈએ. એનો સદઉપયોગ જેને કહેવામાં આવે એ પોતાનો આત્મહિત થાયને અંતર્મુખ વળવામાં એનો ઉપયોગ કરવો જોઈએ. જો એવો ઉપયોગ ન કરવામાં આવે તો શું થાય કે શક્તિ તો કંઈ કામ કર્યા વગર રહેવાની નથી. એટલે બીજાને બીજાને એ જોયા કરશે, આનું આમ ને આનું આમ ને આનું આમ ને આનું આમ ને આનું આમ. બીજાનું માપ કાઢવાની પોતામાં શક્તિ છે એવું એને અહંપણું પણ રહેશે કે હું બીજાને માપ કાઢી શકું છું, બીજાને સમજી શકું છું, મારા જેટલું બીજાને કોઈ બીજા ન સમજી શકે. ઠીક, અહીંયા કહે છે કે એ બધું રોકાવાનું કારણ છે. તો શું કરવા બીજામાં રોકા, બીજામાં રોકાવાની કાંઈ જરૂર નથી. સૌની યોગ્યતા પ્રમાણે સૌ સમજે છે, યોગ્યતા ન હોય તો ન સમજી શકે. મારે તો મારું પ્રયોજન મુખ્ય સિદ્ધ કરવાની વાત છે એમ ચાલવું, કેમ કે બીજામાં રોકાવાથી પોતાનો કાળ નકામો જાય છે. એથી કાંઈ પોતાને ફાયદો તો નથી પરંતુ અવશ્ય નુકસાન છે એમ કેમ છે. રોકાવાની જે ખ્યાલમાં આવે બીજી વાત છે, એવી ભૂલ પોતાને ન થાય એ સુધારવાના દ્રષ્ટિકોણથી જાણે જ્ઞાન કરે ભૂલનું એ બીજી વાત છે. પણ રોકાવું બીજી વાત છે. આ તો બીજામાં રોકાવાનું પોતાને ન હોવું જોઈએ એ કાળ એ સમય ખોટો ગુમાવવાનો છે. સમયની જેને કિંમત હોય એ પોતાનો સમય શા માટે બગાડે છે બીજામાં રોકાય એમ કહેવું છે. એમાં ખાસ કરીને જેને ઉઘાડ વધારે હોય એને આ ભૂલ થાય છે કે એની શક્તિ અંદરમાં કામ કરવાને બદલે બહારમાં કામ કરવા લાગી જાય, એ ગડબડ થઈ જાય છે. મારામાં આ જાતની ખામી છે, હું બીજાનું માપ કાઢ્યા જ કરું છું કે હવે મારે શું કરવું છે. સરળતાથી ખ્યાલ આવી ગયો, બુદ્ધિ તો છે માણસમાં જરા વધારે બીજા કરતા, એટલે પછી એ બુદ્ધિ પોતામાં કામ કરતી નથી એટલે બીજે કામ કરવા માંડે છે. એને પોતાના પ્રયોજનને મુખ્ય કરવું, ખૂબ અત્યંત મુખ્ય કરવું, કે જેને લઈને બીજી બાજુ બુદ્ધિને જવાનું ગૌણ થઈ જાય. પ્રસંગ પડે, વાતચીત થાય, કે કોઈ વિદ્વાનને સાંભળવાનો પ્રસંગ થાય, એનું વક્તવ્ય ખ્યાલ આવે એ બીજી વાત છે, અને પોતાને રોકાવવું એ બીજી વાત છે. જ્ઞાનનો તો સ્વભાવ છે કે જેમ છે એમ જાણી જશે, ભૂલશે તો ભૂલ જાણશે, બરાબર હશે તો બરાબર જાણશે, યોગ્યને યોગ્ય જાણે, અયોગ્યને અયોગ્ય જાણે, એ કાંઈ અપરાધ નથી. પણ રોકાવવું તે પોતાને નુકસાનનું કારણ થાય છે. રોકાવાનું એટલે શું થાય છે કે એની મુખ્યતા કરે છે. રોકાવાનું ક્યારે બને છે? એની મુખ્યતા કરે છે. એની મુખ્યતા કરે છે એટલે પોતાના પ્રયોજનની ગૌણતા થાય છે. અપ્રયોજનભૂતને મુખ્ય કરતા પ્રયોજનભૂત વાત ગૌણ થાય, આ નુકસાન છે. મુખ્યતા નહીં કરવી, જાણવું એક વાત છે, મુખ્યતા કરવી એ બીજી વાત. જાણીને મુખ્ય પણ થાય, જાણીને ગૌણ પણ થાય. હવે એ પોતાના ઉપર આધારિત છે, મુખ્ય કરવું કે ગૌણ કરવું. જાણવું તો જાણવું છે, મુખ્ય કરવું તે દોષ છે, ગૌણ કરવું તે યોગ્ય છે, મુખ્ય કરવું તે અયોગ્ય છે. તો જો પોતાના પરિણામ યોગ્ય હોય તો બીજાને વિપરીતતા, બીજાના દોષ એને મુખ્ય ન કરવા જોઈએ, અને મુખ્ય કરે તો એને એ મુખ્યતાના પ્રમાણમાં દ્વેષની ઉત્પત્તિ પણ થયા વિના રહેશે નહીં, આ પણ સાથે સાથે બનશે. માત્ર જાણવામાં જ રાગ કે દ્વેષનું કારણ નથી, તો બીજાના દોષને મુખ્ય કરવા જાય ત્યારે એને અણગમો અને દ્વેષ આવ્યા વિના, એના દોષનું નુકસાન એને છે, હું એના ઉપર દ્વેષ કરીને તારા આત્માને ક્યાં નુકસાન કરે છે એમ કેવું છે. એ પ્રયોજનની દ્રષ્ટિથી ચાલ્યો છે. આત્માર્થીને તો પ્રયોજનનો વિષય બરાબર સમજવો જોઈએ, કેમ કે એને પ્રયોજનને થી ખસી જવાનો, પ્રયોજનની ભૂલ થવાની શક્યતાઓ વધારે છે. જ્ઞાનીને એટલી શક્યતા નથી, પણ મોક્ષની ભૂમિકામાં એ શક્યતા વધારે છે. માટે એણે પોતે આત્માર્થીની મોક્ષની ભૂમિકામાં આ વિષયની કાળજી અને દરકાર વિશેષપણે હોવી જોઈએ. ત્રણ સોક્ષમ મેં બેઠે હુએ, દ્રવ એસા હૈ, આત્મા એસા હૈ, એસા હૈ, એસે દ્રવ કી બાતે કર રહા હૈ, વહ તો દૂર બેઠ કર દ્રવ કી બાત કર રહા હૈ. આ એક જે પદ્ધતિ છે એ પણ આત્માને સમીપ આપવા માટે અનુકૂળ નથી. પછી એટલે કૌંસમાં ખુલાસો આપ્યો છે કે આત્મા મેં બેઠ કર દ્રવ કા સ્વરૂપ બતાના યથાર્થ હૈ, એટલે કે જ્યારે આત્માની વાત કરવી હોય ત્યારે આત્મામાં અહમ ભાવ થવા અર્થે, આત્મામાં અહમ ભાવના પ્રયાસ પૂર્વકે આત્માની વાત કરવી જોઈએ, તો આત્માની વાત કરવામાં વાંધો નથી. નહીતર તો કોઈ બીજા પદાર્થની વાત પોતે કરતો હોય, આત્માની વાત કરવા જતા કોઈ થર્ડ પર્સનની વાત કરતો હોય, એવી રીતે આત્માની વાત કરે છે, એને એ વાતનો ગુણ થવાનો અવસર નથી, એનો લાભ થવાનો કોઈ અવસર નહીં આવે એમ કહેવું છે. હું લેવો, નાયક એટલે કોઈ બીજો ન લેવો, નાયક એટલે હું એમ લેવું. દેશનાચાર્ય તો પ્રવચન સાથે ટીકામાં લીધું કે આત્મા એટલે શું, પણ આત્મા ઇતિ કો, આત્મા કો ઇતિ ચેત, શું આત્માને શું કહેવા માંગો છો? તો કે અહમ ઇતિ, કેવો જવાબ આપ્યો? અહમ ઇતિ આત્મા એટલે હું, આત્મા એટલે બીજી કોઈ વાત નહીં, આત્મા એટલે હું, ઇતિ એટલે પૂરું થઈ ગયું, બસ હુંમાં પૂરું થઈ ગયું, આત્મા કહેતા હું એમાં પૂરું થઈ ગયું. એ પણ વર્તમાન પરિસ્થિતિમાં એમને ચર્ચા કરનારા ભાઈઓ આવતા હતા, એના ઉપરથી ખ્યાલ કરી લીધો કે આત્માની ચર્ચા ચાલે છે પણ પોતાની જાતને ભેળવતા નથી, એવું થવું જોઈએ નહીં, પોતાની જાતને ભેળવી જોઈએ. આ અવલોકનના પ્રયોગમાં મુખ્ય વાત એ છે કે પોતાની જાતને ભેળવીને એ પ્રયોગ ચાલે છે, માત્ર વિચારણામાં એવું નથી બનતું. કોરી વિચારણા જે હોય છે, એકલી જે વિચારણા હોય છે, તર્કસંગત ન્યાયસંગત ભલે હોય, યુક્તિસંગત ભલે હોય, તો પણ એમાં આત્મા થર્ડ પર્સન રહી જાય છે. જ્યારે અવલોકનમાં પોતે અંદર ઇન્વોલ્વ થાય છે, આ મોટામાં મોટો જે ફાયદો છે અવલોકન, ભલે અવલોકન સ્વવિકલ્પ દશામાં છે, વિચાર દશામાં છે, તો પણ મોટો જે ફેર પડે છે એ આ જગ્યાએ ફેર પડે છે. એટલા માટે અવલોકન છે એ વિચાર કરતાં વધારે ગુણકારી છે એમ સિદ્ધ થાય છે. એ ન થાય, આભાસ ન થાય. બીજું કે વિચારમાં પોતાની જાતને ભેળે એટલે અવલોકન પદ્ધતિ શરૂ થઈ જાય. વિચાર થઈ આગળ જીવ ક્યારે વધે? કે પોતાની જાતને ભેળવે એટલે અવલોકનમાં આવી જાય, એનો પ્રયોગ શરૂ થઈ જાય. અને પ્રયોગ શરૂ કરે તો પોતાની જાતને ભેળવે, આમ છે. ભૂલી ગયો, છોકરાઓ હતા એના, બાળકો હોય ને ત્યારે એવું થાય એમ. આ જીવ પણ આત્માની ચર્ચા કરતા વખતે પોતાને ભૂલી જાય ત્યારે એ જે નાવા ગયેલા 10 બાળકો હતા એવી પરિસ્થિતિમાં એ સ્વાધ્યાય કરે છે. એવી પરિસ્થિતિમાં સ્વાધ્યાય કરવા યોગ્ય નથી. સ્વાધ્યાય કરવાનો પહેલો શિસ્ત નિયમ, શિસ્ત જેને કહીએ, ડિસિપ્લિનનો સિદ્ધાંત કહીએ, એ છે કે પોતાની જાતને ભેળવીને ગંભીરપણે અને સૂક્ષ્મપણે શાસ્ત્ર અધ્યયન કરવું. ઉપર છેલ્લા સ્થૂળ ઉપયોગથી પોતાની જાતને ભીડવા વગર શાસ્ત્ર વાંચન કરવું જોઈએ નહીં. આ એનો પાયાનો સિદ્ધાંત છે. શું એમ કોઈ માણસ એમ કહે કે ભાઈ તમે નિશાળે આવો, છોકરાઓને નિશાળે મોકલો તમારા, ત્યારે તમારે એને મેલા ઘેલા પકડા કપડાં પહેરીને મોકલવો નહીં, એને સ્વચ્છ ધોયેલા કપડાં પહેરીને એને નિશાળે આપો. આ યુનિફોર્મ રાખવાનું કારણ એ છે કે સ્વચ્છ કપડાં હોવા જોઈએ. એમ અહીંયા પણ સ્વાધ્યાય, પરમ આગમનો સ્વાધ્યાય કરવો છે તો તમારે પહેલાં સ્વચ્છતા હોવી જોઈએ. જે મંદિરમાં આપણે પ્રવેશ કરતાં કેમ બહાર પાણી રાખીએ છીએ? કે સ્વચ્છ થઈને રાખો. એમ આયા સ્વાધ્યાયમાં સ્વચ્છ થઈને રાખ, ભાવથી સ્વચ્છ થવાની વાત છે. પોતાની જાતને મેળવવી છે, સૂક્ષ્મ અને ગંભીરપણે વિષયને પોતાના ભાવમાં લેવો છે, એમને મધરથી ચાલવું નથી. એવી રીતે જો વ્યવસ્થિત કાર્ય કરવામાં આવે તો એનું ફળ આવે, ન આવે એવું બને નહીં, એનું ફળ યથાર્થ જ આવે. પણ ગમે તેમ ચાલે, પછી કહે છે કે આટલા વર્ષથી અમે ચાલ્યા પણ હવે એ તો ગાણી નોબલ જ્ઞાન ની આવેલો, ક્યાં ગયા હતા કે ઘેરના ઘેર, એવું થાય તો પછી એમ નહીં. પરિણામ થોડા બીજા ઇધર ઉધર ના વિકલ્પો મટે, સ્વાધ્યાય છે, સ્તુતિ છે, પૂજા છે. પૂજાનો ટાઈમ હોય તો સ્તુતિનો ટાઈમ તો હોવો જોઈએ. સ્તુતિનો ટાઈમ હોવામાં આવે તો શું થાય કે પોતે મોડો ન થાય. પોતાના પરિણામ બહારથી આવે છે, ઘરેથી આવે છે કે દુકાનેથી આવે છે કે વચ્ચે કોઈ મળી ગયું કે કાંઈ બી થયું, એ ઉદય પ્રસંગોમાંથી આ અનુદય સ્વરૂપ આત્માના વિષયમાં આવવું છે તો વચ્ચે કોઈથી ઊંચી દે, ત્યાંથી લિંક તોડી નાખે. સ્તુતિ કરે એટલો વહેલો આવે, પાંચ સાત મિનિટ એટલે પરિણામમાં ફેર થાય, સ્વાધ્યાયમાં મોડું ન થાય, તો અભિનય પણ ન થાય, શાસ્ત્રાદિ બે વાત ગોઠવાઈ જાય આપોઆપ. કેટલોક વ્યવહાર છે એ બહુ સમજી બુજીને ગોઠવેલો વ્યવહાર છે. પહેલા થાય તો સારું, પછી તો સૌ સૌની અનુકૂળતાનો સવાલ છે. પહેલા થાય તો યોગ્ય, વધારે સારું. માંગલિક છે ને, માંગલિકમાં જેમ પંચ પરમેશ્વરીનું સ્મરણ કરવામાં આવે છે એમ દિવસના પ્રારંભની પ્રવૃત્તિમાં ભગવાનની પૂજા લીધી છે. એટલા માટે મારો પ્રારંભ જ ભગવાનને પૂજીને મારા મનવચન કાયાની આ દિવસની પ્રવૃત્તિનો પ્રારંભ હું ભગવાનની પૂજાથી કરું, એવો એની અંદર આશય રહેલો. સદભાવના જેને હે દેવ પૂજા ગુરુ પાસે ક્રમ લીધો છે ને, દેવ પૂજાનો ક્રમ પહેલા લીધો છે, એટલે એની પાછળ એવી એક સદભાવના લીધેલી છે. પૂજા જ કરે પણ સદભાવના જ ન હોય તો પહેલા કરે પછી કાંઈ એનો અર્થ નથી. પહેલા એને પોતાને સમજણ તો આપવી જોઈએ કે હું શું કરવા કરું છું, આ પછી રૂટીન થઈ જાય ને કરી લઈએ એનો કાંઈ અર્થ નથી. પછી કરવી જોઈએ આપણે, શ્રાવક છે માટે પૂજા કરવી જોઈએ. પહેલા નો વખત મળે તો પાછળ કરી લો, પણ કરી તો લ્યો, કઈ સમજણ વગરની વાત તો કઈ, ભાવનાપૂર્વક તો બધું હોવું જોઈએ. તો ભાવનાપૂર્વક હોય તો બધું યથાર્થ થાય, ભાવનામાં ઠેકાણો ન હોય તો પછી ક્યાંક ને ક્યાંક એના છબેડા ઊભા થઈ આવી ના. વિશેષ મુખ્ય વાત એ છે, બાકી બધા બહારના ખોખા છે, અંદરનો રસકસતો ભાવનાને સમજણમાં જ રહેલો છે. ત્રણ સંચાર જબ અંતરદૃષ્ટિ જમે તબ હિ વર્તમાન પર્યાય કી યોગ્યતા કા જ્ઞાન યથાર્થ હોતા હૈ. જ્યારે અંતરદૃષ્ટિ જામે એટલે કે સ્વરૂપમાં દ્રષ્ટિ જામે, ત્યારે એને વર્તમાન અવસ્થાની યોગ્યતાનું જ્ઞાન યથાર્થ થાય. ઓર તભી જિસ કાલ કી જૈસી યોગ્યતા કહેને કા અધિકાર હૈ. પર્યાયને માં તો દોષ છે, સર્વથા સાધક તો નિર્દોષ નથી, તો કેમ આવી પર્યાય થઈ? એ કાળની એવી યોગ્યતા પર્યાય થવાની. પણ એમ કહેવાનો અધિકાર ક્યારે? કે જ્યારે સ્વરૂપમાં દ્રષ્ટિ ગઈ હોય ત્યારે. સ્વરૂપ દ્રષ્ટિ વિના, સ્વરૂપના જ્ઞાન વિના પર્યાયનું જ્ઞાન યથા સ્થાને યથાર્થ રૂપે હોતું નથી. એટલે એ પછી પર્યાયના દોષને ગૌણ કરે તો નિશ્ચય આભાસમાં ચાલ્યો જાય. પોતાના સ્વરૂપની દ્રષ્ટિની સ્વરૂપની મુખ્યતામાં રહીને પર્યાયના દોષને ગૌણ કરે તો તે ટાળવા માટે ગૌણ કરે છે, તે યથાર્થ છે. અને એ સિવાય ગૌણ કરે તો તે દોષને રક્ષણ કરવા માટે, બચાવ કરવા માટે કરે છે, તે યથાર્થ નથી. એમ તો એને ગૌણ કરવાનો અધિકાર નથી, એને દોષને ગૌણ કરવાનો અધિકાર નથી. એને તો દોષને મુખ્ય કરીને, દોષને નિંદીને પોતાનો દોષ એને ટાળવો જોઈએ, પોતાના દોષની નિંદા ગ્રહ પણ કરીને ટાળવો. દોષની મુખ્યતા કરવી દોષને ટાળવા માટે, દોષની ગૌણતા કરવી તે પણ દોષને ટાળવા માટે. મુખ્યતાને ગૌણતા વિરુદ્ધકારી હોવા છતાં આશય અવિરુદ્ધ છે, અભિપ્રાય અવિરુદ્ધ છે, માટે એમાં ક્યાંય વિરુદ્ધતા આવતી નથી. મુખ્ય કરે તો વિરુદ્ધતા નથી, ગૌણ કરે તો વિરુદ્ધતા નથી. સમ્યક દ્રષ્ટિ પોતાના દોષને નિંદે છે. આવો શુદ્ધાત્મા અનુભવ ગોચર થયો, દ્રષ્ટિગોચર થયો, અને હજી પરિણામ આમ ઠેકડા મારે છે, આનું શું કારણ? કેમ આમ થાય છે? નિંદે છે. સમ્યક દ્રષ્ટિ પણ કદાચિત પોતાના દોષને નિંદે પણ છે, તો મુખ્ય પણ કરે છે, અને સ્વરૂપની મુખ્યતામાં એને ગૌણ પણ કરે છે. ગઈ કાળની એવી યોગ્યતા એમે કરે છે. બે કરતા જોવામાં આવે તું શું કરીશ કે હે? એ જે કરે છે એ બે એનું હવળું છે, એનું બંને સવળું છે. અને નહીતર એ બંને હવળું થાય એમે બને. આમાં જે યથાર્થ કાર્ય પદ્ધતિ છે એ સમજવાની છે. ઉપર ઉપરથી અનુકરણ કરવા જાય તો એ અનુકરણથી કઈ લાભ થાય એવું ન બને. આ તો પ્રમ્બદ્ધ પર્યાય છે, વર્તમાન પર્યાયની યોગ્યતા છે, અથવા કાળ લબ્ધિ છે, કોને કહેવાનો અધિકાર છે? એ સ્વરૂપ દ્રષ્ટિપૂર્વક એ કહેવાનો અધિકાર છે, નહીતર એ કહેવાનો અધિકાર રહેતો નુકસાન થશે. એમ સ્વરૂપ દ્રષ્ટિવાળા એમને નહીં કરવું. પછી 3.5 પોતાની નિર્વિકલ્પ દશાનું થોડું વર્ણન છે. નિર્વિકલ્પ દશા હોય ત્યારે સદોપયોગ, બિજલી કે કરંટ કી માફિક અતિન્દ્રિય સુખ પ્રદેશ પ્રદેશ મેં વ્યાપક હોકર પ્રસર જાતા જનજના હઠ જણજણાટી, આપણે જેને કહીએ છીએ ગુજરાતીમાં શું કહીએ છીએ, જણજણાટી થાય છે. કાળ થોડા હોને પર ભી ક્યાં, એમાં કાળ થોડો હોય છે. વીજળી ક્યાંક વાયર ખુલ્લો થઈ ગયો હોય, પાવર લીક થતો હોય ને ત્યાં સહેજ આંગળી અડી જાય, શું એટલો સહેજ સ્પર્શ થઈ જાય, કરંટ આખા શરીરમાં વ્યાપે છે કે નહીં? ભલે જેવો કરંટ લાગે એ ભેગો ખેંચી લે છે હાથ તો માણસ સેકન્ડના ઓછા ભાગમાં આવી જાય, પણ એટલા ઓછા ભાગમાં વીજળી તો સરસરાટ વ્યાપી જાય છે કે નહીં? કેટલો બધો એનો એની અસર હોય છે. હે એમ અહીંયા જે અતિન્દ્રિય સુખ અને અતિન્દ્રિય આનંદ પ્રથમ ચતુર્થ ગુણ સ્થાને જ્યાં સ્વાનુભવ પ્રગટ થાય છે ત્યાં વીજળીના કરંટની જેમ સુખનો કરંટ, આનંદનો કરંટ પ્રદેશે પ્રદેશે એને વ્યાપી જાય છે, પ્રસરી જાય છે. કાળ થોડો હોય તો પણ એની અસર ઘણી છે, કાળ બહુ અલ્પ છે એની અંદર પણ એની અસર ઘણી છે. થોડું સ્પષ્ટીકરણ એના ઉપર આપ્યું છે કે કાળ થોડા હોને છે ઉસકી મહત્તા કમ નહીં, કે ભાઈ તો માય માંડ 5 સેકન્ડ આનંદ રહીએ છે, એટલા આનંદમાં હું એમ નહીં, એની મહત્તા ઘણી છે. એની મહત્તા એટલી બધી છે કે અનંત ભવના બીજને એ બાળી નાખે છે, પરિભ્રમણના અનંતતાના બીજને એ બાળી નાખે છે. એ જીવને અનંત જન્મ મરણ હવે પછી થવાના નથી, એ વાત નિશ્ચિત થઈ ગઈ. એક વાત, એની મહત્તા થોડી નથી એ તો નાસ્તિક થઈ ગયું. બીજી બાજુથી એવો આનંદ જેને પ્રગટ થયો, ચોથું ગુણ સ્થાન આવ્યું, એને સિદ્ધ પદનું રિઝર્વેશન થઈ ગયું. જે નિર્વાણ સુખ છે, સિદ્ધ પદ છે, એનું બીજ, એની બીજ અહીંયા પ્રગટી હવે પૂનમ થયા વગર રહેશે નહીં. બીજનો ચંદ્ર ઉગી ગયો એને, એટલે એનું એનું મહત્વ કાંઈ થોડું નથી. કાળ થોડો છે પણ એનું મહત્વ કાંઈ થોડું નથી. બહુ મોટું કામ કર્યું છે એને. બે અપેક્ષા. ત્રીજી અપેક્ષા લઈએ તો અનાદિથી દર્શન મોહ જેવા મહાન દુશ્મનને પોતે કદી હરાવ્યો નથી, પછાડ્યો નથી, પોતે હારી ગયો છે. દર્શન મોહ પાસે અનંતકાળથી પોતે હારેલો છે એવા સૌથી મોટા શત્રુને, આ શત્રુના રાજાને પહેલો વહેલો એને હરાવ્યો. ભલે 5 સેકન્ડ પણ કાયમ માટે એને હરાવ્યો. હવે હરાવવામાં પહેલી પ્રારંભ થયો એ બહુ મોટી વાત છે. અનુભવ ભલે થોડો રહ્યો પણ દર્શન મોહનો નાશ કર્યો ત્યાં, બહુ મોટી વાત છે. શું એ અનંતકાળના પરિભ્રમણનું કારણ દર્શન મોહ હતો, એનો નાશ કરી નાખ્યો છે. એટલે એની મહત્તા કાંઈ ઓછી નથી એમ કે છે. કાળ થોડો છે પણ એની મહત્તા કાંઈ ઓછી નથી. નિર્વિકલ્પ આત્મા કે અતિન્દ્રિય આનંદ કી અનુભવ દશા કા મહાત્મા. શું કેવો અનુભવ દશે કે નિર્વિકલ્પ છે, શું અતિન્દ્રિય આનંદ રૂપ છે એવો જે આત્માની અનુભવ દશાનું જે મહાત્મા છે, મહિમા છે, મહત્તા છે, તે અચિંત્ય છે. કેવી છે? અચિંત્ય છે. આ તો થોડી વાત કહેવાય છે ચિંતા વિચારપૂર્વક, પણ ખરેખર એની મહત્તા અચિંત્ય છે. શું જે વચનાતીત છે, વિકલ્પાતીત છે, મનાતીત છે, શું એવી વિચારાતીત દશા, પછી દેહાતીત છે એ કહેવાની જરૂર નથી. દેહાતીત, વચનાતીત, મનાતીત, વિકલ્પાતીત એવી દશા છે. એ વાણી દ્વારા ક્યાંથી કહેવાય? જ્યાં મન દ્વારા ચિંતવી ન શકાય તો વાણી દ્વારા તો ક્યાંથી કહેવાય? મનમાં આવે તેના અમુક ભાગે વાણીમાં આવે, ભાષામાં આવે, પણ મનમાં ન આવે એ વાણીમાં કેવી રીતે આવે? કેમ મનમાં આવતી નથી? કે મનથી પાર ગયા પછી આ દશા ઉત્પન્ન થાય છે. અતિન્દ્રિય આનંદ છે એ મનથી પાર ગયા પછીની દશા છે, એટલે મનમાં એનો સમાવેશ આવતો નથી. જ્ઞાન જાણે પણ મન ચિંતવી શકે નહીં, આમ છે. પરિણતિમાં તો અતિન્દ્રિય પરિણતિ છે ને, એટલે જ્ઞાન જાણે પણ મનથી એને ચિંતવી શકાય નહીં. મનની મર્યાદામાં એ વિષય આવતો નથી. એવો તે અચિંત્ય મહિમાવંત ભાવ છે, ક્યોંકિ એક ક્ષણાર્થ મેં ભી અનંત ભાવ કા નાશ હો જાતા હૈ. ક્ષણના અડધા ભાગમાં, સેકન્ડના અડધા ભાગમાં કે એથી ઓછા ભાગમાં પણ અનંત ભવનો નાશ કરનારો, ભૂકા બોલાઈ જાય અનંત ભવના ખતમ. સહી મુક્ત એવો કહ્યું ને અમૃતચંદ્રાચાર્ય, સહી મુક્ત ભાવની મસ્તી પણ અલૌકિક છે એમ કહેવું છે. શું? જેણે પોતાના બંધ મોક્ષ રહિત આત્માને અનુભવ્યો એ અનુભવ દશા આંશિક મુક્ત ભાવ છે, આંશિક મોક્ષ દશા છે, એની મસ્તી પણ કોઈ અલૌકિક છે, જુદી જાતની એની મસ્તી છે. શું? એ મસ્તીમાંથી ઘણી વાર વાતો નીકળે છે, ત્યારે એવી વાતો નીકળે છે કે લોકોને એમ થાય કે આ તે હું કઈ ખસી ગયું કે હું શ્રીમદજીએ લીધું કે નહીં 680માં શું લીધું, એ મસ્તીમાંથી નીકળેલું છે કે અમે આ કાળમાં 25માં તીર્થંકર છીએ. જો જૈન સમાજમાં તીર્થંકર છે, જૈન સમાજની બાર તો તીર્થંકર નથી. જૈન સમાજ પાસે એવી વાત મૂકો તરકારને ખુશી ગયું લાગે છે કે ચોવી પૂરા થઈ ગયા, 25 કોઈ દી થાય નહીં. આ કહે છે હું અત્યારે 25માં છું, ભલે 24 પૂરા થઈ ગયા. ઠીક, વાત સાચી હશે કે ખોટી હશે? હે, સાચી વાત છે. કેમ સાચી છે? કે 24 તીર્થંકરોમાં જે તરવા માટેનું નિમિત્તત્વ હતું, 24 તીર્થંકરોમાં જે તરવા માટેનું નિમિત્ત હતું, નિમિત્તત્વ હતું, તે બુડતો ડૂબતો હોય ને બચે એને ખબર પડે કે બચવું એ શું ચીજ છે. કેમ કે ડૂબતી વખતે મરણનો ભય અનુભવમાં આવી ગયો, ડૂબતી વખતે મરણનો ભય અનુભવમાં આવી ગયો, અને હવે બચવાનો નથી પણ એને આશા છોડી દીધી હોય, ને એમાં કોઈ એને કાંડું પકડીને કાંઠે ઉછાળીને નાખે છે, હે, ભલે ગલુટિયું ખાઈ જાય, આંખો મારીને ઉપર દીધો હોય તો, પણ એને એમ થાય ને ઓહો હું જીવી ગયો, એમ હું જીવી ગયો, મરતો બચી ગયો, એને એને અનુભવ થાય, એને ખબર પડે, એને એમ લાગે કે આ મનુષ્ય નથી પણ આ કોઈ દેહધારી દિવ્ય મૂર્તિ પરમાત્માએ મારા માટે અવતાર ધારણ કર્યો છે. આ એમાંથી અવતારમાં આવેલું છે, બધું એમાંથી આવેલું છે, આમાંથી આવેલું છે. હું તો શું લીધું છે ને 223માં શ્રીમદજીએ, આ કોઈ દેહધારી દિવ્ય મૂર્તિ પરમાત્મા જ છે મારા માટે, તો તીર્થંકર જિનેન્દ્ર જ છે મારા માટે. જેને એમ દેખાય છે તેને ભવસાગર તરવું નિકટ છે, એને ભવથી તરવું તે જન્મ મરણથી તરી જવું તે નિકટ છે, અને જ્યાં સુધી એ સ્થિતિ આવતી નથી ત્યાં સુધી એને માર્ગની પ્રાપ્તિ વિકટ છે. નિકટ નથી પણ વિકટ છે. 223માં લીધું છે કે ના? એટલે સુગાનીજી મારા માટે અનંત તીર્થંકરથી પણ 24 નહીં અનંતા થઈ ગયા, એવી 24 અનંતી ગઈ. હું પણ અનંતકાળથી રખડું છું, 24 પણ અનંતકાળથી અનંત 24 થઈ. આનંદ 24 ને અનંત તીર્થંકરોથી પણ અધિક છે, પરમાત્માની પણ પરમાત્માથી પણ અધિક છે. બચે એને સમજણ પડે એવું છે. હજી ખબર જ ન હોય કે હું ડૂબું છું, એને બચવાની શું ખબર પડે? હું ભવસાગરને મધ્યમાં ડૂબકા ખાઉં છું, એ જ જેને ખબર નથી, એને બચવું શું એ ક્યાંથી ખબર હોય? બચવા માટે પોકાર પાડતો હોય ને એમાં કોઈ બચી જાય ત્યારે એને સમજણ પડે કે બચવું શું ચીજ છે. શું? ત્યાં સુધી એને ખબર પડે એવું છે. એટલે નિમિત્તાધીન દ્રષ્ટિની જે એમાં કલ્પના કરે છે એને પોતે ડૂબી રહ્યો છે એનું ભાન નથી, એટલે ખોટા કુતર્ક ઉઠાવે છે એમાં. આ તો અહીંથી લીધું કે ક્ષણાર્ધની અંદર અનુભવ થયો, એમાંથી મસ્તી નીકળે તો કેવી નીકળે? કે અમે આ કાળના બીજા મહાવીર છીએ. શું કીધું? અમે આ કાળના બીજા મહાવીર છીએ, અમે આ કાળના શ્રી રામ છીએ. શું કીધું? શ્રી રામ છીએ. મહાપુરુષ જે મોટે મોટા થઈ ગયા એમાં બધું લીધું છે. અને મુમુક્ષુઓને માટે કલ્પ વૃક્ષ છીએ. આખી વાત ચાર વાત લખીશ.
પ્રત્યક્ષતાનું રહસ્ય તો અનાધિકાર તો રહી જ ગયો. એટલે આજે ભવ રમણ માં ચાલુ રહ્યું છે. એટલે આજની ભવ રમણ માં ચાલુ રહ્યું છે.
એટલે ખરેખર તો શું છે કે એને ભવ રોગ જ ભાષ્યો નથી. જેને રોગ થયો એ જ ખબર નથી, અથવા રોગ થયો એને તંદુરસ્તી માને. પૂજા ચડે ને, કિડની બગડે ત્યારે શું થાય? પૂજા ચડે. દુબળો પાતળો હોય, જરા મોઢું હરખું ભરાવદાર લાગે, એને એમ થાય કે લ્યા આપણે આ બહુ સારું થઈ ગયું, આવો આપણે સરસ નહોતા દેખાતા. અરીસામાં જુએ ગોબા પડી ગયા હોય મોઢે, એ જરા ખરખું ગોળાઈ આવે, પૂજો ચડીને બહુ સરસ થયું, આજ મોઢું સારું લાગે છે. શું થાય? મરી જાય. કેમ કે એને દવા કરવી છે, એનો ઉપચાર કરવો છે, વિચાર જ નહીં આવે એને તો. એમ આયા પાંચ પછી 50 લાખ થાય, કરોડ બે પાંચ પછી કરોડ, કુટુંબ વેવા વેલા બધા હરખા પડે, શરીરની તંદુરસ્તી સારી હોય, કઈક સત્તા પ્રાપ્ત થઈ હોય જ્યાં હોય ત્યાં, ઘરમાં હોય, દુકાનમાં હોય, રાજમાં હોય, ગામમાં હોય, જ્યાં હોય ત્યાં હોજા બધા પુણ્યના ચડ્યા હોય. આપણે પુણ્ય યોગ કહેવાય છે ને, પુણ્યના હોજા ચડ્યા હોય. હવે મને બહુ સારું થઈ ગયું, હવે મને બહુ ગમે છે, બહુ સારું છે, હું મરી જઈશ. બહુ ભ્રમણ વધારવાના બધા પ્રકાર ઉત્પન્ન થયા. એટલે જેને ભવરોગની જ ખબર નથી એ ડાક્ટરને કેવી રીતે પૂછશે? ખબર પડી કે કેન્સર થયું છે તો ડાક્ટરને ગોતવા જાય. ક્યાં જશું? મુંબઈ જશું, લંડનમાં જશું, અમેરિકામાં જશું, ક્યાં હશે આનો ડાક્ટર? ક્યાં હશે? આખી દુનિયા ઉપર નજર જાય એની સ્થિતિ. ક્યાં આખી દુનિયામાં ક્યાં આનો ડાક્ટર છે? જેને હોય ને એ પૂછે. શું છાપામાં જાહેરાત આપે કે ભાઈ મને આ જાતનો કેન્સર છે, રિપોર્ટ આવી ગયો છે. શું કોઈ મટાડનાર હોય તો હું કોઈ પણ ભોગે મટાડવા માગું છું. એનું હાલો તો દુનિયાના બધા છાપામાં આપે. શક્તિ હોય તો ગોતવા તો દરિયો ડોળે કે ન ડોળે? હે, દરિયો ડોળે નહીં, હાથમાં પાતાળે જાય. જો ત્યાં વૈદ હોય તો ત્યાંય વનસ્પતિ લેવા જાય કે ન જાય? રક્તપિત હતો, કોઢ, ગળત કોઢ, હું તો થૂંક મટાડું, થૂંક ચોપડું તો મટી જાય એમ છે. પણ એ મટાડે હું તો ફરીને થવાનો, પાછો શરીર મળશે ને શરીરને રોગ થશે, શરીર મળશે ને શરીરને રોગ થવાનો. હવે શરીર ન મળે એ મારે ઉપાય કરવો છે એમ વાત છે. એટલે એ પ્રત્યક્ષનો ત્યાં વિચાર આવે છે. જેને રોગની ખબર પડે છે એને પ્રત્યક્ષનો વિચાર આવે છે. જેને પ્રત્યક્ષ સત્પુરુષના યોગનો વિચાર નથી આવતો, શોધતો નથી, ખોજ કરતો નથી, એને રોગ થયો છે એને જ પતતો નથી. રોગનું ભાન નથી અને રોગ મટાડવાનું ભાન હોય એ વાત તો પછી ની રહે છે, એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ત્રણસો ને પાંચ 306। आत्मा तो गंभीर है, केवो छे आत्मा, आत्मा तो गंभीर है, समुद्र की माफिक अनंत शक्तियों अपने में संग्रह करके बैठा है। छे आटलो क्षेत्र कितलो छे, 5 फुट नो क्षेत्र होवा छता हाँ एवरेज अत्यारे लिए छे, कोई ने 6.5 होने कोई ने 4.5 होने जुदी बात है। 5 फुटना क्षेत्र में गंभीर पदार्थ है, अनंत दिव्य शक्तिओ हंगरी ने बैठा है, खबर पड़वा देते नहीं अंदर हूँ भरू छे। समुद्र में जेम अनंत रत्नों पीड़ा हो खबर न पड़े कि क्यों रत्न क्या पीड़ू है, एम शक्तिओ रत्न दर्शनदान चारित्र जे रत्न त्रय कहवाय छे ने एवा रत्नों अनंत रत्नों ने संग्रह करीने बैठो छे। अनंत शक्तिओ रूपी अनंत रत्नों नो गोदाम छे, गुरुदेव कहता ने गोदाम छे, कहता अनंत शक्ति नो गोदाम छे आत्मा। इसकी दृष्टि होते ही ज्ञान में भी गंभीरता और विवेक आता ही है। જ્યારે પોતાના અનંત ગંભીર સ્વરૂપનું જ્ઞાન થાય છે ને દ્રષ્ટિ થાય છે ત્યારે પરિણામમાં પણ એ જાતની ગંભીરતા અને વિવેક આવ્યા વિના રહેતો નથી, એ સહેજે સહેજે કુદરતી છે। શું 12માં પણ જેને ખબર પડી કે હું રાજા છું એ પછી રાજાને ઉચિત વ્યવહાર રાખે કે ગમે એની હારે હાલતો થઈ જાય, હે એની બધી વ્યવસ્થા હોય છે કે નહીં। બેંગ્લોર ગયા હતા, આપણા સમયસરનું કન્નડ ભાષામાં ઉદઘાટન હતું, પહેલું કન્નડ ભાષામાં સમયસર આપણો છપાણો ત્યાં, પછી ત્યાં ત્યાંના ચીફ મિનિસ્ટર આ રામકૃષ્ણ હેગડે હતા એ વખતે, અને ત્યાંથી માંડીને બધા મોટા મોટા માણસોને કર્ણાટકના ભેગા કર્યા હતા ટાઉન હોલમાં, ના બેંગ્લોરમાં, બેંગ્લોરમાં આપણું મંડળ છે ને ત્યાં ગયા હતા, પછી ટાઉન હોલની અંદર બધાને મોટી સભા ભરી હતી, પછી બધા મુખ્ય મુખ્ય માણસો બધા એમને કોઈ ભાષણ કર્યા ત્યાં બધું એવું હોય ને, ત્યાં પછી જોયું બધા ધર્મસ્થળના વીરેન્દ્ર હેગડે આવ્યા હતા, તમે હતા ને, ધર્મસ્થળના વીરેન્દ્ર હેગડે કરીને છે, ધર્મસ્થળ કરીને બાહુબલીજીને 40 ફૂટની મૂર્તિ છે ત્યાં, આમ તો હિન્દુઓનું તીર્થ છે, પોતે હિન્દુ છે, માન્યતા બધી હિન્દીને પણ બધા ધર્મનું રાખ્યું છે, ગામનો રાજા કહેવાય એટલી સંપત્તિ છે, દાને ઘણું આપ્યું હોય ને, 1 લાખ રૂપિયા દાનમાં આપી એટલે એના નામથી સ્કૂલો કોલેજો બધું ચાલતું હોય, બહુ શ્રીમંત માણસ છે, ત્યાંની બધી જે ધર્મસ્થળની ઉપજ બધી એને આવે છે, ધાર્મિક સ્થાનોની ઉપજ બધી એને આવે છે, એટલે 1 લાખ રૂપિયાની આવક છે, બહુ શ્રીમંત માણસ છે। આમંત્રણ એને આપણા મંડળ તરફથી ગયું હોય ત્યારે આવે ને, હા આપને પધારવાનું છે, એટલે આમંત્રણ જાય એટલે એ આમંત્રણ સીધું હા પાડી દે, એના પર્સનલ આસિસ્ટન્ટ એનો સેક્રેટરી હોય એને કાગળ આપી દે, આમંત્રણ એવું છે નક્કી કરો શું કરવાનું, આપણે જવું કે ન જવું, એટલે એને ટેલિફોન કે પત્રથી વ્યવહાર કરે, વાતચીત કરે, ભાઈ કોણ કોણ આવવાનું છે, આટલા આટલા આવવાના છે, બધી મોટી મોટી હસ્તી આવવાની છે એટલે તમને બોલાવ્યા છે, તમને કાંઈ સાધારણ સભામાં નથી બોલાવ્યા, પણ બધા મોટા મોટા માણસો એ તો ઠીક કે, પછી બધા કેવી રીતે ગોઠવાવાના છે, મારી ખુરશી છેલ્લી હશે, પાછળ હશે, વચ્ચે હશે, આગળ હશે, કેમ ગોઠવવાના છે, બધું નક્કી કરી લઈએ, પછી સંમતિ આપે કે તો હવે અમારા સાહેબ છે એ આમંત્રણનો સ્વીકાર કરે છે। રાજા જેવો માણસ હોય એ ગમે એની યાર હાલતો થઈ જાય, હાલો ને અમારા ઘરે કે ચા પાણી પીવા તેમને હાલતો થઈ જાય, એને એની વ્યવસ્થા હોય છે। હવે તું 3 લોકનો નાથ છું, એની ગંભીરતા ને એનો વિવેક એના પ્રમાણમાં હોવો દ્રષ્ટિમાં આવે ત્યારે થાય ને, જ્ઞાન થાય ત્યારે થાય ને, તારામાં શું ભર્યું છે, અંદરમાં માલ કેટલો ભર્યો છે, કોનો ધણી છું તું, કેવા કયા કેવા કેવા માલનો તું ધણી છો એ ન સમજાય તો પછી દીનહીન રાખો ભિખારી થઈને ફરે છે કે મને આમ જોઈને, મને આમ જોઈને, મારે આના વગર નહીં હાલે, મારે આના વગર નહીં હાલે. એમાં લૌકિક કારણ હતું થોડું, એ તો બધું રાજકારણ હતું, બધું શું એની અંદર તો રાજકારણ હતું થોડું. હા તો એને કાં વાટકો ઉડે ને કાં થાળી ઉડે ને કાં લોટો ઉડે, એનું પાછું ગૌરવ અમારે ન હાલે, હો અમારે ફેર થાય એટલે સીધી થાળી ઉડાડીએ એમ કે, શું ઢીંચણી ઉડાડીએ એમ કે, એ જાતનું ગૌરવ લઈએ પાછું. તું રાખો છો, હા કેવો છો રાખો છો, એ દિનતા ઉડાડવા માટે એ વાત ગંભીર વસ્તુ છે. અનંત દેવી સંપત્તિનો સંગ્રહ કરીને તું બેઠેલો છું, એનું જ્ઞાન કર, એની દ્રષ્ટિ કરે, તેની મુખ્યતા કર, પછી તારી બધી વિવેક આવી જશે ને, બધી રાકાય તારી ઉડી જશે.